તારીખ 25/9/1997 સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 243 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 222
ઉદયમાં ફેરફાર શક્ય નથી. આમ તો ઉદયમાં આવી ગયા પછી, ઉદય ચાલુ થઈ ગયા પછી ઉદયમાં ફેરફાર શક્ય નથી. એ વિશે થોડો વધારે ઊંડો છે. કેમ કે કોઈ જ્ઞાની મુનિ થાય છે, મુનિ દશા સુધી પહોંચી જાય છે અને મુનિ થાય છે, અને કોઈ જ્ઞાની મુનિ નથી થતા, મુનિ દશા સુધી પહોંચતા પણ નથી અને મુનિ નથી થતા. છતાં પણ એમનો દીર્ઘ સંસાર નથી હોતો, જેમ કે કૃપાળુ દેવ. આ ગણિત બહુ ઊંડું છે અને વિચિત્ર છે કે 12માં મુનિ દશા આવે, ઊંચી દશા છે ચોક્કસ, અને ત્યાગ દશા પણ છે. અંતરબાઈ બંને ઉચ્ચ કોટિની દશા છે, અને આ અત્યાર દશા છે એ એવી ઉચ્ચ કોટિની દશા દેખાતી નથી, અને ગોસ્થાનની ગણતરી એ છે પણ નહીં. તો પણ એ સ્થિતિમાં ચારિત્ર મૂળના મૂળ પ્રસંગો તો ગયો છે, ચારિત્ર મૂળના મૂળ એવી રીતે કાપે છે કે એમનો દીર્ઘ સંસાર નથી હોતો. એકાદ ભાવમાં મોક્ષ પામી આવ્યા જશે, મોક્ષમાં આવ્યા જશે. એવો જ એક બીજો દ્રષ્ટાંત છે, બાહુબલી અને ભરત મહારાજાના. બાહુબલીનો વૈરાગ્ય વહેલો આવ્યો, બંને ભાઈઓ લઈરા, બંને શાહી સમ્યક દ્રષ્ટિ હતા, એક ભાવે મોક્ષ જનારા હતા. પણ વૈરાગ્ય વહેલો આવ્યો બાહુબલીને અને વૈરાગ્ય મોડો આવ્યો ભરત મહારાજાને. બાહુબલીજીએ 1000 વર્ષ સુધી મુનિ દશામાં રહ્યા પછી કેવળ જ્ઞાન થયું, અને એમાં પણ એમણે જ્ઞાન ધ્યાન ઘણું કર્યું. ખડગાસને ધ્યાન કરવામાં વેલાઓ વીંટાઈ ગયા તો પણ એમણે વિચલિત નથી થયા. જંગલમાં ઉભા ઉભા ધ્યાન કરતા હોય, વેલા ઉગી નીકળે, વીંટાવા માંડે, વિચલિત નથી થતા. 1000 વર્ષ પછી કેવળ જ્ઞાન થયું. ભરત મહારાજા એ દરમિયાનમાં રાજકાજમાં રહ્યા છે, ઘણી સાધના રાજકાજમાં રહીને સાધી છે. જેવો વૈરાગ આવ્યો અંતર્મુખમાં કેવળ જ્ઞાન લીધું. સમજાયો વિષય છે, કેલ્ક્યુલેશન થી સમજાયો વિષય નથી. ગણિત ગણવા બેસે તો સમજાયો વિષય નથી. પણ સાધનાના પ્રકાર બહુ ઊંડા છે. આમ સાધનાનો વિશિષ્ટ પ્રકાર છે આ, કે પ્રવૃત્તિમાં રહીને જે સંચિત કર્મની નિર્જરા કરે છે જ્ઞાનનો, કેટલા જ્ઞાનનો, બહુ વિશિષ્ટ પ્રકાર છે. એ સંસારને કાપી નાખે છે. ભલે એમનો બાહ્યત્યાગના મુનિ દશા એટલે સુધી પહોંચ્યા નથી ભવમાં, પણ તેથી કરીને એમણે કામ ઓછું કર્યું છે એમ ન કહી શકાય. અને એ એમનું પરિણામને રિઝલ્ટ બતાવે છે, સાબિત કરે છે. એ ગમે તે પ્રકારે, પણ હવે કેવું જ્ઞાન નહોતું લીધું એવી વાત તો નક્કી. બહુ સ્થૂળ માન તો જાણે હોતું નથી. જે કથામાં આવે છે એવું કઈ સ્થૂળ માને એમને ન હોય કે હું ભરતની ભૂમિ ઉપર ઊભો છું હજી આમ જીવન દશામાં એટલો તીવ્ર કસાય નથી હોતો. એ બધું બધું કથા તો બાળ જીવોને સમજાવવા માટે છે. બહુ સૂક્ષ્મ પ્રકાર હોય છે સુંદરનો. મુનિ દશા સમજતા હોય ને ખ્યાલ આવે, બીજાને ખ્યાલ ન આવે. પણ કૃપાળુદેવે જે પત્ર લખ્યો છે 708 નંબરનો પત્ર છે, એમાં એમણે એ ચર્ચા કરી છે કે સર્વસંગ પરિત્યાગની દશા આવીએ છીએ એમ કે જૈન શાસનની પ્રભાવના કરવી છે એ પહેલા ઉપદેશકપણે પ્રવૃત્તિ કરવાની ઈચ્છા નથી. સુભાગભાઈ ને અંબાલાલભાઈ ને લોકો તારા પ્રેશર કરે છે કે આપનું સામર્થ્ય ઘણું છે અને આપ જો જૈન શાસનને પ્રવર્તાવો તો અનેક જીવોને લાભ થવાની સંભાવના છે. આપ ગમે તેમ કરીને પણ પ્લેટફોર્મ સામાજિક પ્લેટફોર્મ પર આવો કહેવાનો મતલબ એ છે. કૃપાળુદેવ એ વિશે બહુ મંથન કર્યું છે અને મંથન એમણે પોતાના પત્રની અંદર પણ વ્યક્ત કર્યું છે. હું શા માટે નથી આવતો તો પોતાની ઈચ્છા એમ છે કે સર્વસંગ પરિત્યાગ કરીને મુનિદશામાં આવીને ઉપદેશ આપવો. એ પહેલાં ઉપદેશ આપવામાં અનેક જીવોને શંકાનું કારણ બનશે અને જે જે જીવોને શંકાનું કારણ બનશે એને ઘણું નુકસાન થશે. માટે તમે મહાત્મા હોય તીર્થંકર હોય પણ સર્વસંગ પરિત્યાગ દશામાં આવીને ઉપદેશક પણ પ્રવર્તમાન કર્યું છે તો એમની પરંપરા મને મારે ન તોડવી જોઈએ, શું એવો પણ મારો અભિપ્રાય છે. પણ બધા પડખેથી મેં વિચાર કરીને નક્કી કર્યું છે. હવે સર્વસંગ પરિત્યાગ અત્યારે પણ હું કરી શકું એમ છું એમ પાછા લખે છે. અત્યારે હું સર્વસંગ પરિત્યાગ કરું તો મને કાંઈ મારા પરિણામ બગડે એવું નથી કે ભાઈ મેં કુટુંબ છોડ્યું તો મારા પરિણામ કુટુંબ બાજુના ખેંચાશે એવું કાંઈ નથી. એટલી તૈયારી છે. તો પણ મને એવું લાગે છે કે અમુક કેટલાક પ્રકારના પૂર્વકર્મો છે એ વેદ્યા વિના સર્વસંગ પરિત્યાગની પરિસ્થિતિ દેખાતી નથી મને. તો હજી મને એમ લાગે છે કે લગભગ 5-6 વર્ષ નીકળી જશે. 30મા વર્ષે લખે છે પોતે. 708મા પત્ર છે એટલે 30મું વર્ષ ચાલે છે એમને અને 6-1 વર્ષની એમણે ગણતરી મૂકી છે કે 36મા વર્ષે એમને મુનિદશા આવશે. હવે એકચ્યુઅલી 33 વર્ષને 5 મહિનાને 20 દિવસનું આયુષ્ય છે. ચૈત્ર વર્ગ 5 એટલે 20 દિવસ થયા ચૈત્ર મહિનાના. આગળ મહિને 5 મહિના પૂરા થાય. 6 મહિનાના 20મા દિવસે હમણાં જે ત્યાગ થયો છે ને એમણે અંદાજ મૂક્યો છે 6 વર્ષનો. પોતાનું આયુષ્ય કેટલું છે એના ઉપર ઉપયોગ નથી ગયો. એમને તો કોઈ થોડું જોતું શું જ્ઞાન હતું, ડેલિંગજન્ય પણ જ્ઞાન હતું. જૂઠાભાઈને એમણે મૂક્યું હતું તો 15 દિવસનો ફરક પડ્યો એમ. એટલે સુભાગભાઈનો પણ એમને ખ્યાલ આવી ગયો હતો એટલે એમને ઈડર સ્થિતિમાં પણ ઈડર લઈ ગયા હતા અને પછી એકલા મૂકી દીધા ને બહુ વ્યવસ્થિત રીતે બધું કામ થયેલું. પણ એ જે એમની ચર્ચા છે એ બહુ ઊંડાણવાળી ચર્ચા છે. ધ્યાનથી એના ઉપર જો વિચાર ચાલે તો જે પૂર્વકર્મનો એમને ખ્યાલ આવે છે કે આ કર્મ વેદ્યા વિના બીજો ઉપાય નથી, તો એ કર્મોના ઉદયમાં એ ફેરફાર કરવાના બદલે પુરુષાર્થની ઉગ્રતામાં આવે છે. એ ખ્યાલ જ્ઞાન દશામાં પછી આવે છે એ ઘણો ઊંડો વિષય છે શ્રુતિ જ્ઞાનનો. એ પોતાને ખબર પડી જાય છે કે હજી આ આટલા કર્મો આટલા વર્ષો સુધી ચાલી જશે એવું દેખાય છે, અને એ વેદ્યા વિના ભગવાન વિના સરસ પરિત્યાગની દશા દેખાતી નથી, બાહ્ય ત્યાગની સ્થિતિ દેખાતી નથી. નહીતર પોતે સમર્થ છે અને મને દશામાં આવે એવી પોતાની શક્તિ ઘણી છે. ઉદયને જોઈને પોતે આકુલતા નથી પામતા, તેમ ઉદયમાં રુચિ પણ નથી. ઉદયમાં રુચિ પણ નથી એમને, અને ઉદયમાં રહ્યા રહ્યા ઘણી નિર્જરા કરે છે, અંદરનો પુરુષાર્થ ઘણો તીવ્ર રહે છે, એકાદ ભાવ માટે મોક્ષમાં લઈ આવે છે. બહુ ઊંડો વિષય છે, સામાન્ય ગણતરીમાં કોઈને ન સમજાય એવો વિષય છે. પુરુષાર્થના પ્રકારોને જે સમજતા હોય ખ્યાલ આવે એવો વિષય છે. ઘણા મહાત્માઓ એવું કામ કર્યું છે, રામચંદ્રજી ક્ષાયિક સમય દ્રષ્ટિ હતા. બાહ્ય ઉદયોના ચડા ઉતાર ઘણા આવ્યા છે, સીતારામથી માંડીને રાવણના યુદ્ધથી માંડીને લક્ષ્મણજીનો દેહ ત્યાગ થયો, બાહ્ય પરિસ્થિતિ ઘણી ચિત્ર વિચિત્ર ચાલી છે. દેખત રીતે સારી ન દેખાય એવી સમર્થ જ્ઞાની પુરુષને અથવા એક યુગ પુરુષ કહેવાય એવા પુરુષ હતા રામચંદ્રજી, પણ કે જેમના નામે આટલો મોટો સંપ્રદાય આજે ચાલે છે. એ લક્ષ્મણજી પાછળ અને સીતાજી પાછળ લોકો પાગલ કે એવા જ પરિણામ એમના બાહ્યમાં હતા. 17,500 વર્ષ તો એમણે રાવણની સાથે યુદ્ધ કર્યા પછી અયોધ્યામાં આવીને રાજ કર્યું છે. 17,500 વર્ષ સુધી તો રાજ કર્યું, અને છતાં એ ભવ મોક્ષ ગયા છે, બીજો ભવ નથી કર્યો. રાજકાજ ભોગવા પછી આ લોકોના હિન્દુના રામાયણમાં તો એમ આવે છે કે એમની એક જ પત્ની હતી સીતા, આપણા જૈન રામાયણમાં તો એવું નથી. જૈન રામાયણમાં તો એમના રાણીવાસમાં પણ એ લોકોએ નથી બતાવ્યું ને, આપણે નથી બતાવતા. એ લોકો તો ભગવાનનો અવતાર માને છે એટલે મૃત્યુનો સવાલ નથી. હિન્દુ લોકો તો 24 અવતારમાંથી એ પરમેશ્વરનો અવતાર જ માને છે, પણ આપણે તો એમને એ ભવે મોક્ષ ગયા અને અત્યારે પણ સિદ્ધાલયમાં એમનો આત્મા બિરાજે છે. એવી જ રીતે આપણો કુરાન પણ એમ જ બોલે છે. ત્યાં એવું આવે છે, આપણે હિન્દુ રામાયણમાં એ રીતે આવે છે. જ્યારે આપણા જૈન રામાયણની અંદર તો એ પોતે મુનિ દીક્ષા અંગીકાર કરે છે અને પોતે શ્રેણી માંડીને કેવળ જ્ઞાન લે છે, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે, અરિહંત દશાની પ્રાપ્તિ કરીને પછી સીધા લઈને ગયા છે. એ રીતે છે. સાધનાનો વિષય ઊંડો બહુ છે, કહેવાનો મતલબ એટલો છે. સાધનાનો વિષય ઊંડો બહુ છે. સામાન્ય માણસો અંગીના લીધે ગુણસ્થાન ગણે અને એના ઉપર કોઈનું માપ કાઢે સાધનાને, એવી રીતે નથી હોતું. તો કે મુમુક્ષુની ભૂમિકામાં એટલું સમજણ આવવી મુશ્કેલ છે. અને એવી રીતે મુમુક્ષુની ભૂમિકામાં ઉપરના ગુણસ્થાન વાળાનો જજમેન્ટ લઈએ તો બે ભાગે તો અસાત ના થાય. કેમ કે એવા મહાત્માઓનો સાધનાનો જજમેન્ટ લેવાનો કેપેસિટી કે કોઈ યોગ્યતા હોતી નથી મુમુક્ષુની, મુમુક્ષુને નથી. જ્ઞાન દશા પ્રાપ્ત થયા પછી તો શું છે કે તિરોજ્ઞાન સુધીનું નામ થઈ જાય છે. તિરોજ્ઞાનનું સ્વરૂપ પણ સમ્યક દર્શન થયા થતા ભાષ્યમાન થાય છે. કેમ કે નવે તત્વનું જ્ઞાન થયું ને તો નવે તત્વનું ભાવભાષણ પૂર્વક જ્ઞાન થાય છે. સમ્યક દ્રષ્ટિને નવે તત્વનું જ્ઞાન છે તો ભાવભાષણ છે. તો મોક્ષ કેવો હોય, મની દશા કેવી હોય, સાધના કેવી હોય, એ બધું જ્ઞાન થાય છે. બસો ને 43 નંબર નો પ્રશ્ન છે. સ્વાનુભૂતિ દર્શન પાનું 147. પાત્ર જીવના મુખ્ય લક્ષણો. પાત્ર જીવ એટલે મુમુક્ષુની પાત્રતાનો વિષય છે. એના મુખ્ય લક્ષણો કેવા હોય એવો પ્રશ્ન પૂછ્યો છે. ઉત્તરમાં કહે છે કે પાત્ર શિષ્ય હોય તેને અંતરથી આત્માની ગ્લવની લાગી હોય કે મારે એ ચૈતન્ય જોઈએ છે ને બીજું કાંઈ જોઈતું નથી. સવારે આ વાત આપણે થઈ હતી કે જેને એક આત્મા જ જોઈએ છે, પોતાનું સ્વરૂપ જ જોઈએ છે, એ જગતમાંથી હવે કાંઈ જોઈતું નથી. એની પાછળ સમજણ એવી છે કે પરિભ્રમણ કરતા એવા આત્મા આપણા આત્માને દરેક પ્રકારના પુણ્યના ફળ મળી ચૂક્યા છે અને દરેક પ્રકારના પાપના ફળ પણ મળી ચૂક્યા છે. પંચ પરાવર્તનમાં કોઈ વાત બાકી નથી રહી. હવે શું લેવું છે તારે? જગતમાંથી જે મળ્યું હતું એ બધું સંયોગો તને મળી ચૂક્યા. તારા આત્મામાં શું આવ્યું? તો તું તો કોરો ને કોરો રહ્યો. આ એક પરિસ્થિતિ છે. હવે બાકી રહ્યું છે એક આત્મકલ્યાણ કરવું બાકી રહ્યું છે. એટલે એ આત્મકલ્યાણની અંતરની જે ભાવના ઉત્પન્ન થઈ ત્યાંથી પાત્રતા શરૂ થઈ. અને એ ભાવના કોઈ પણ જીવને ગમે ત્યારે પણ ઉત્પન્ન થઈ શકે. એવો કોઈ પણ નિયમ નથી કે પહેલા આમ થયું હોય તો જ આ ભાવના ઉત્પન્ન થાય. શાસ્ત્ર વાંચ્યું હોય તો થાય કે ન થાય એવું કાંઈ નથી. એ વ્રત નિયમ ઉપવાસ પુરાવે તો થાય એવું કાંઈ નથી. પૂજા ભક્તિ કરવી હોય કે ન કરવી હોય એની સાથે નિયમ નથી. દયાદાન કર્યા હોય કે ન કરવું કાંઈ એનો નિયમ નથી. કોઈ પણ જીવમાં કોઈ પણ કાળે જ્યારે આ ભાવના ઉત્પન્ન થાય કે અનંતકાળથી હું રખડ્યો, હવે આ રખડપટ્ટી મને પોસાતી નથી, મારે હવે છૂટી જવું છે આ પરિભ્રમણથી, આ જન્મ મરણથી અને સંસારના દુઃખોથી મારે છૂટી જવું છે, એ ગમે ત્યારે એ ભાવના થઈ શકે. કોઈ પણ જીવને જ્યારે થાય ત્યારે તત્કાળ પાત્રતાનો જન્મ થાય છે. વધારે નથી આમાં આ પરિણામ થયા ને એનું ફળ પછી બીજા ભાવમાં આવશે એવું નથી. એ જ વખતે એ જીવ ને પાત્રતા પ્રગટ થાય છે. હવે જ્યાં પાત્રતા પ્રગટ થઈ એટલે એની શું વિચારણા ચાલુ થઈ, કૃપાલુદેવ આત્મસિદ્ધિમાં શું વિચારણા કરી, તો એમનું લક્ષણ શું કે તેને દરેક કાર્યમાં આત્માનું જ પ્રયોજન હોય છે, બીજું બધું પ્રયોજન તેને ગૌણ થાય છે. એટલે જે કઈ ઉદયમાં આવે એમાં એ જોયે મારા આત્માને આમાં લાભ નુકસાન શું, આ ઉદયમાં મારા આત્માને લાભ નુકસાન શું, રસ લે તો નુકસાન, મારે રસ લેવો નથી, કર્યા વગર ચાલે એવું નથી તો કરવું પડે છે, ઉપરો કર્મની સજા ભોગવવી છે, સજા ભોગવવા માને છે, આનાકાની કરવી નથી, કેમ કે અપરાધ મારો કરેલો છે. તો પૂર્વ કર્મના ઉદયને અનુસરે છે એને તો જ્ઞાનીઓ પણ અનુસરે છે અને પોતે પણ અનુસરે છે, બસ એને પ્રયોજન આત્માનું રહે છે, મારા આત્માને નુકસાન ન થાય અને લાભ થાય એવી એ દ્રષ્ટિકોણ છોડ્યા વગર એ ઉદયમાં પ્રવૃત્તિ કરે છે. સવારે આપણે દ્રષ્ટાંત શું કીધું, એ કોઈને પ્રવૃત્તિ કર્યા વગર ચાલે એવું નથી, તેને કરવી પડે છે એમ સમજીને કરે છે, પણ ચાલે એવું છે તો એ મૂકી દે છે, મારે શું પ્રયોજન છે, મારી જરૂર તો છે, પછી શા માટે કરવું. આત્માની એકની મુખ્ય રાખીને તેના દરેક કાર્ય હોય છે, આ શું વિચારણાનું લક્ષણ છે, દરેક કાર્યમાં આત્માને મુખ્ય રાખે છે, જમે છે ખાય છે તો પણ એને એવી યાદ વાત યાદ આવે છે, આત્માને તો ખરેખર જરૂર નથી પણ પરિણામને સ્થિતિસ્થાપક રાખવા પૂરતી આ વાત છે, પરિણામનું બેલેન્સ કે સ્થિતિસ્થાપક પણ કેટલા પૂરતી આ વાત છે, કે પૂર્વે એ પ્રકારના સંસ્કાર છે અને આહારસંગના આ ભૂમિકામાં ટળે એવું છે ને, આહારસંગના તો આઠમા ગુણસ્થાન પછી ટળવાની વાત છે, મુની દશામાં પણ આહાર લેવાની પરિસ્થિતિ ઊભી થાય છે તો મુમુક્ષુને તો સલાહ જ નથી, અને એનો અર્થ એમ નથી કે એને અમે આમાં રસ લેવો, અને આહારસંગના મટે એવું નથી, માટે કાંઈ વાંધો નહીં એમ પણ નથી, કે પોતાના પ્રયોજનનું વિસ્મરણ નથી થતું, પોતાનું પ્રયોજન બરાબર એને સ્મૃતિમાં રહીએ છીએ, જાગૃતિમાં રહીએ છીએ, એટલે આત્માને એકને મુખ્ય રાખીને તેના દરેક કાર્યો હોય છે. શુભ ભાવના કાર્યોમાં પણ તેને એક આત્માનું જ પ્રયોજન હોય છે. હવે શુભ યોગના કાર્યો આવે, સ્વાધ્યાય પૂજા ભક્તિ દયા દાન યાત્રા ગમે તે હોય, પણ પ્રયોજન એમાં એક આત્માનું છે, શુભ ભાવનું પ્રયોજન નથી, પુણ્ય બાંધવાનું પ્રયોજન નથી, બીજું બહારનું કોઈ પ્રયોજન તેને હોતું નથી. આ પાત્રતાના લક્ષણમાં શું વિચારણા લીધી છે, શુદ્ધ ભાવમાં દેવશાસ્ત્ર ગુરુની પ્રભાવના કેમ થાય તેવા ભાવ પણ તેને આવે છે, એટલે કે ધર્મની પ્રભાવના કેમ થાય એવા ભાવ પણ મોક્ષની ભૂમિકામાં આવે છે, અને આત્માનું પ્રયોજન સાથે હોય છે. પછી એ પ્રવૃત્તિમાં એવી રીતે નથી દોડાતો કે પોતાનું પ્રયોજન ખોઈ દેશે. દેવગુરુ શાસ્ત્ર અથવા ધર્મ પ્રભાવનાના કાર્યો જે હોય છે એ કાર્યોની અંદર શુભભાવથી જોડાવાનું થાય, પણ આત્માના પ્રયોજનને લક્ષમાં રાખીને, આત્માનું પ્રયોજન સાથે હોય છે, બીજું કોઈ પ્રયોજન હોતું નથી, એમાં બીજું કોઈ પ્રયોજન હોતું નથી એટલે શું છે, કે ધર્મ પ્રભાવનાના કાર્યો કરે એટલે એક સામાજિક પરિસ્થિતિ ઊભી થાય છે, અને સમાજના સ્ટેજ ઉપર આવવું પડે છે પ્રભાવનાના કાર્યોમાં, તો એની અંદર મોટાભાગના માણસો ચૂકે છે, એટલે આખું મોટું બદલાઈ જાય છે, ખબર તો એના મોટું એમાં માન સ્થાન આ બધું ઊભું થઈ જાય છે અને ત્યાંથી લક્ષ્ય છે પાછળ. જ્યારે પાત્ર જેવું હોય છે એને બીજું કાંઈ પ્રયોજન હોતું નથી, કોઈ પ્રયોજન નહીં, મારે મારું આત્મકલ્યાણ સિવાય કાંઈ પ્રયોજન નથી. એટલા માટે આ ધર્મ વિતરાગ ધર્મ છે, એ ફેલાય અને જીવને લાભ થાય એના માટે જે કાંઈ કરી છૂટવું પડે એ કરી છૂટે છે. આથી વધારે બીજું કાંઈ લક્ષ્યમાં રાખ્યા વિના પ્રવૃત્તિ કરે છે, બીજું કાંઈ પ્રયોજન હોતું નથી. લૌકિક પ્રયોજનથી અત્યંત ન્યારો હોય છે, લૌકિક પ્રયોજનને બિલકુલ દૂર રાખે છે. ઘણા લોકો આની અંદર સામેલ થાય, મારે કાંઈ નિસ્બત નથી કોઈની સાથે, મારે કાંઈ નિસ્બત નથી. જેની યોગ્યતા હોય, જેને જે પ્રમાણે એનો લાભ મળવાનો હોય મળો, આપણે પોતાના આત્મકલ્યાણને મુખ્ય રાખીને થવા યોગ્ય હોય તે થાય, ન થવા યોગ્ય હોય તે ન થાય. ન્યારો ને ન્યારો અંદરથી શુકે ને શુકે હોય, અથવા આટલી અર્પણતા કરી છે માટે કોઈ અધિકાર છે એ વાત પણ ક્યારે હોતી નથી. મિત્ર એ વાત આવી નહીં ઉભી રહી, અમે તો આટલી બધી અર્પણતા કરી છે માટે અમારો અધિકાર છે કાંઈ નહીં. અમે અમારા આત્મકલ્યાણને લક્ષ્યમાં રાખીને ધર્મ પ્રભાવનાની ભાવના ભાવી ગઈ, જે થવાનું હતું તે થયું, આથી વધારે અમારે કોઈ નિસ્બત નથી. થયું એની વારે નિસ્બત નથી, ન થયું એની વારે નિસ્બત નથી. મુજે મેરે આત્મકલ્યાણ કે સિવા કોઈ પ્રયોજન મેરા નહીં. પ્રયોજન કા દ્રષ્ટિકોણ છૂટ ગયા, ખતમ હો ગઈ બાત. મુમુક્ષુતા પ્રાપ્ત હોને મેં और मुमुक्षुता वर्धमान होने में एक ही पॉइंट है इसका, एक ही मास्टर की है इसकी, कि हमको मेरा आत्मकल्याण करना है, इसके सिवा कुछ नहीं करना है. और जो भी कुछ करना है तो उसको मुख्य रख करके करना है, बस तो चुकेगा नहीं, भूलेगा नहीं, वरना भूल हो जाएगी, बैलेंस आउट हो जाएगा कहीं भी. લૌકિક પ્રયોજનથી અત્યંત ન્યારો હોય છે તેને તો એક આત્માની જ લગ્ની લાગે છે. આ એક એવી પરિસ્થિતિ છે કે પોતે પોતાનું આત્મકાર્ય આત્મકાર્યની પાછળ એક લગનથી, એક નિષ્ઠાથી, એક લયથી લાગે છે અને લગ્ની કહે છે. એ બીજા આગાવાળા ઘણા પરિણામો નહીં ઉત્પન્ન થવાનું કારણ છે. સવારે જ અમારે ચર્ચા ચાલુ હતી વોકિંગમાં, હું આવા પરિણામ થાય, આવા પરિણામ થઈ જાય, આવા પરિણામ થઈ, શું કારણ છે? એ પોતાની લગ્ન નથી લાગી હતી, પોતાના કામે લાગી ગયો, તેને કેટલાક આડા અવળા પરિણામ ઉત્પન્ન થવાની સ્કોપ જ નથી, જગ્યા જ નથી. કેમ કે પોતાના કામમાંથી નવરો થાય ત્યારે બીજું કરે, નવો ગડબડ કરી બેસે છે. પોતાના કામ નથી કરતો ને નવરો છે એટલે બીજી બાજુ પરિણામ ભાગદોડ કર્યા કરે છે. મૂર્તિ અંદરમાં ઉદય છે, એમાં જોડાય છે, ઉદય તો બધાને ચાલુ જ છે. આને લગ્ન વાળાને શું છે, એ ઉદયમાં જોડાતો નથી, લગ્નમાં જોડાયેલો રહીએ છે. આપણે લોસ એન્જલસમાં એક વાત થઈ હતી સવારે ફરવા નીકળ્યા ત્યારે, કે મોક્ષ માર્ગ અનુદય પરિણામી છે, અનુદય પરિણામ છે, અને મુમુક્ષુની ભૂમિકામાં અનુદય પરિણામ ચાલુ થાય છે. બીજી આવી જાત થાય, આવી જાતના થાય છે, જ્યારથી વેદના શરૂ થાય, લગ્ન લાગે ત્યારથી એને અનુદય ભાવો ચાલુ થઈ જાય છે. ઉદયમાં એ જોડાતો નથી સહેજે સહેજે, કેમ કે પોતાના કામે લાગેલો રહીએ છીએ. બસ આ કામની જાતની છે. ઉદયમાં જોડાણો એટલે બંધાણો, બંધ ક્યાં પીડે ઉદયમાં જોડાણો, ઉદયમાં ન જોડાણો એટલે નવો બંધ આવતો અટકો. પછી આ ભલે મોક્ષ માર્ગના પરિણામ નથી મોક્ષતામાં, પણ એને જે બંધ પડે છે એ એવા પ્રકારનો પડે છે કે જેમાં મોક્ષ માર્ગમાં આગળ વધવાની સાનુકૂળતાઓ જ બધી એને મળ્યા કરે, એને સત્પુરુષનો યોગ મળે, સત્સંગ વિશેષ મળે, એને તીર્થંકર આદિના સમોસરણ મળે, એને એ બધું એક પ્રકાર થાય. અહીંયા અત્યારે તીર્થંકર દેવનો જમાનો 2500 વર્ષ પહેલા પૂરો થઈ ગયો, હવે કોઈ 25મા તીર્થંકર પણ થાય નહીં. હવે તો આવતી 24મે વાત ગઈ તો ચોથા આરામાં આયુષ તો 500 વર્ષમાં અહીંયા પૂરું કરવાનું છે બધાને, એટલે એ રીતે 1000 વર્ષ પછીની વાત છે. માથે ભાવના લઈને ત્યાં તો સીધી યુવાન અવસ્થા છે, એટલે અમુક વર્ષ પછી પછી એને હાલવા ચાલવા ચાલવાનું થાય ને એવું કઈ છે નહીં, જે સીધો ઉપયોગ મૂકે ભૌતિક જ્ઞાનની ક્યાં ઓળખ થાય છે ઉપયોગ મૂકે, ક્યાંથી આવ્યો, શું થયું, કઈ ભાવનાથી આ દેહ બધ મળ્યું, કેવા પ્રકારના ભાવ થયા હતા ત્યારે અહીંયા આવવાનું થયું, પછી એને અનુસંધાન થઈ જાય એની ભાવના સાથે. ચાલો કરોડો દેવો જાય છે સંવસરણમાં પણ એનું કારણ શું છે કે અહીંયા એના એક પ્રકારના બધા ભાવો થયા છે. હૃદયમાં નથી જોડાણો, આત્મામાં જોડાણો નથી, કેમ કે આત્માનો હજી પ્રથમ અમુક સમય લાગ્યો નથી. હૃદયમાં જોડાણો ને અનુદય પરિણામ થયા, બીજા જે પરિણામ થયા એમાં આ પરિસ્થિતિ ઊભી થાય. આત્મામાં જોડાણ થવાને આ બધા પ્રકારો ઊભા થાય અને મોક્ષ માર્ગમાં આવી જાય. સંસાર કી રુચિ નહીં રહી ને, સંસાર કી રુચિ રહી નહીં, તો સંસાર કી રુચિ નહીં રહેને છે. આત્મરુચિ જો ભાઈ શુદ્ધભાવ હોયગા, એક તો શુદ્ધભાવ હો ગયા, ઉસકા ફલ મેં ઉનકો એક પ્રકાર કા સંયોગ મિલેગા, ઓર આત્મરુચિ કે ફલ મેં ઉસકા મિથ્યાત્મંદ હોગા, મતિ જ્ઞાન મેં આત્મહિત કા વિવેક જાગ્રત હો જાયેગા, પર કશાય રસમંદ હો જાયેગા. અભિપ્રાયમાં એક બહુ સીધી સાદી સિમ્પલ બાત હૈ કે હમકો જૈસે તૈસે ભી આત્મ કલ્યાણ કરના હૈ, હમારા કોઈ દૂસરા પ્રયોજન નહીં, સંસાર મેં ભી હમારા દૂસરા પ્રયોજન નહીં, ધર્મ ધાર્મિક ક્ષેત્ર મેં ભી હમારા કોઈ દૂસરા પ્રયોજન નહીં, એક હી પ્રયોજન હૈ હમકો, તો હમકો હમારા આત્મ કલ્યાણ. જો ભી અભી હમારા હાથમે શેષ કાલ હૈ મનુષ્ય ભાવ કા, શેષ જીવન હૈ, ઉસમાં વહી કર લેના હૈ, બસ ઉસકી લગન લગી તો ઓર સબ દૂસરે દૂસરે પરિણામ સ્વતઃ પેદા હી નહીં હોગે, બસ ઇસે મળ્યા કોણ સા બાત છે, અપને આપ હૈ વો બાત. અવલંબન આત્મા કા આવે એ તો આગે કી બાત હૈ, તો ઇસકે પહેલે આત્મકલ્યાણ કી ભાવના કા અવલંબન રહેતા હૈ. આત્મકલ્યાણ કી ભી ભાવના હૈ, તો ભાવના કી તીવ્રતા રહેતી હૈ તો પ્રાથમિક ભૂમિકા મેં હોઈ કામ કરતા હૈ, ફિર આત્મા કા જો ભી ભાન ભાવ ભાષણ હોતા હૈ તો આત્મા કા અવલંબન આતા હૈ, તો વો તો આગે જા કરકે આયેગા. શરૂઆત મેં તો ભાવના કા બળ હોના ચાહીએ, હમકો એક આત્મકલ્યાણ કર લેના હૈ, દૂસરી હમારી કોઈ ભાવના નહીં હૈ, उस भावना के साथ जो भी करना है वो करना है बस। तो इसकी लगनी है वो दूसरे परिणाम को उत्पन्न नहीं होने देगी, ये फायदे की बात है। लगन लगनी चाहिए बस, वो बात वो अपने अनुभव से करती है। 15 साल की उम्र में उनको लगन लगी, देखा कि परिस्थिति है नहीं, इधर सत्संगी नहीं है तो आत्मकल्याण कैसे होगा, तो एक सत्संग जुटाने के लिए उन्होंने गृह त्याग कर दिया। ड्रेस्टिंग स्टेप थे हमने, इतनी हिम्मत थी, हमने घर छोड़ी थे। 15 वर्ष की उम्र एक कोई छोकरी घरे थी भागे, એટલે એની હિંમત કેટલી કહેવાય, અને એ જમાનામાં આથી 80 વર્ષ પહેલાની વાત છે। એમને એક જ નક્કી કર્યું કે હવે મારે આત્મકલ્યાણ સિવાય બીજું કાંઈ કરવું નથી। અહીંયા કરાચીમાં એ પરિસ્થિતિ છે નહીં કે સત્સંગ મળે, કોઈ સાધુ સંત મળે, કોઈ ગુરુ મળે, એ આવ્યા કાઠિયાવાડમાં પાછા। લગ્ન હોય છે આ બેન છે ને, ચંપાબેન છે, એમને આ ચર્ચા છે સોનગઢમાં। એમને 15 વર્ષની ઉંમરે ઘર છોડી દીધું હતું, આમ તો પહેલા તો નાની ઉંમરમાં લગ્ન થઈ જતા હતા, એટલે 14 વર્ષની ઉંમરે એમના લગ્ન થઈ ગયા હતા, પણ એમણે સાસરે રહેવાની ના પાડી હતી। અને એ જમાનામાં એવું હતું કે કોઈ કોઈને એવું બને છે કે નાની ઉંમરમાં લગ્ન થાય અને ન રહે તો 1-2 વર્ષ એને પિયર મૂકી દે, પછી શાસ્ત્ર મોકલે એને, એટલે એને માનસિક પરિસ્થિતિ ઉપર એ જાતનું ગોઠવણી હોય છે। એટલે ત્યાં એમના મોટા બેન રહેતા હતા એક જ બિલ્ડિંગમાં, તને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એમનું સાસરું હતું, બીજે ત્રીજે માળે કાંઈ એમના મોટા બેન કરતા હતા, મધર તો નાનપણમાં ગુજરી ગયા હતા, ફાધર આવ્યા દેશમાં વઢવાણમાં રહેતા હતા, ફાધર ને ભાઈઓ ને બધા, બે ભાઈઓ, બીજા બહેનો નાના મોટા હશે કોઈ, તો આ પોતે કરાચીમાં બેનને ત્યાં રહેવા મળ્યા, પછી એમના વિચારો આત્મકલ્યાણ બાજુ ના થઈ ગયા, એ સ્થિતિ અનુકૂળ ન જોઈ, એટલે બેનનું ઘરે છોડી દીધું। જો બેનના ઘરે રહીએ તો પરાને સાસરે જવાની પરિસ્થિતિ ઊભી થવાની હતી, અને પછી તો ફસાઈ ગયા, એટલે ફસાઈ ગયા સંસારમાં, એટલે એમણે એક નિર્ણય લઈ લીધો કે કરાચીમાં રહેવું જ નથી। અને એ જો એને એ રીતે સીધી રીતે તો કોઈ હા પાડે એવું હતું નહીં, કેમ કે લગ્ન થઈ ગયા હતા, ઘર છોડીને નીકળી ગયા, પહેરે કપડે ગાડીમાં બેસી ગયા, 1.5 દિવસની મુસાફરી કરી ખાધા પીધા વિના, એટલા કોઈ દિવસ ઘર બહાર નીકળેલા નહીં, સ્ટેશનની ટિકિટ કેવી રીતે લેવી ખબર નહોતી, પૈસા પાસે નહોતા, પણ તે દિવસે એમને શું થયું, મોટા બેન પાસે પૈસા માંગ્યા કે મને થોડાક રૂપિયા આપો ને કે, એટલે એને વળી પૂછ્યું નહીં તારે શું કરવા છે રૂપિયા, ચાલે કે એમની ટિકિટ માટે પૈસા લીધેલા। લગભગ 11-12 વાગ્યાનો ટાઈમ હશે ટ્રેનનો, એની ઘરે રોટલી બનતા હતા, ઘડિયા સામું જોતા હતા ક્યારે નીકળવું ક્યારે નીકળવું, એકાંત કોઈને હાજરીમાં તો નીકળવા દે નહીં, એકાંત ગોઠતા હતા, એમાં બરાબર મોકો મળી ગયો, રોટલી વણતા વણતા ભાગ્યા છે, સીધા સ્ટેશન ગયા, બહાર નીકળ્યા તો એમ થતું કે આ ટાઈમ તો થઈ ગયો છે, જરા ઉતાવળા ઉતાવળા હાલતા હતા ઘોડાગાડી કરેલી, બધા મુસલમાન ઘોડાગાડી વાળા, એને એમ થયું કે ભાઈ કોણ કેવો માણસ હોય, નાની ઉંમર છે એ વિશ્વાસ ન આવ્યો, ઘોડાગાડીમાં ન બેઠા, ઉતાવળે ઉતાવળે હારીને સ્ટેશન પહોંચી ગયા, ગાડીને ટાઈમે પહોંચી ગયા, ત્યાં વળી કોઈ ગુજરાતી કોઈ વૃદ્ધ માણસ કપલ હતું, તો એમ થયું કે એ લોકો લાઈનમાં ઊભા છે લાવને એને કહી દઉં, એટલે બાઈબેનને કહે કે કાકી જરા મારા કાકાને કયોને મને મારી ટિકિટ લઈએ વઢવાણની, કે આવ્યું આ રૂપિયા કે એમ કરીને ટિકિટ લેવડાવી દીધી, લોકો લોકો કઈ કાઠિયાવાડમાં જ આવવાના હશે, એટલે એની યારે ડબ્બામાં બેસી ગયા. પેલા લોકો ખાવા પીવાનો આગ્રહ કર્યો પણ કાંઈ લઈએ નહીં, મને કાંઈ નહીં, મારી ઈચ્છા નથી, મને ભૂખ લાગી નથી, મારી ઈચ્છા નથી, એમને બેસી રહ્યા રાતના દિવસ. ચિંતા એ થઈ કે વઢવાણ ગાડી રાતના 12 વાગે આવે, એમને મળે બધી, મને તો વાત કરેલી છે, મેં પૂછ્યું હતું જરા, તમે 15 વર્ષની ઉંમરે તમારો સ્વભાવ હાવ નરમ છે, કોઈ માથાભારે છોકરી હોય ને ગમે પગલું ભરે, તમે તો હાવ એવા ઠંડા ને એવા નરમ પ્રકૃતિના છો, તમે આટલું બધું સાહસ કર્યું કઈ, તમારે વિચારોનો બેકગ્રાઉન્ડ શું હતો આની પાછળ? તો કે સત્સંગની ઈચ્છા બહુ તીવ્ર હતી, આત્મકલ્યાણની ભાવના હતી, અને ત્યાં કાંઈ થાય એવું નહોતું, એટલે પછી આ સિવાય બીજો રસ્તો નહોતો. રાત્રે 12 વાગે વઢવાણ આવે, અને વઢવાણ ફરતો કિલ્લો છે અને દરવાજા બંધ થઈ જાય, શું કરવું? સ્ટેશન પર તો રાત રહેવાય નહીં, એટલા કરશું શું, શું કરવું, શું કરવું, શું કરવું, એમ વિચાર થતો. એમ ચૂક્યો વઢવાણ કેમ્પ એટલે સુરેન્દ્રનગર આવે, ત્યાં ઉતરી જવું, ત્યાં ફૈબાનું ઘર છે, એકાદ કલાક વહેલો 11 વાગે આવી જશે, તો ત્યાં એના ઘરે પીવું જવું, એમ વિચાર કરેલો. ત્યાં ઘરેથી ત્યાં કરાચીમાં શું પરિસ્થિતિ થઈ ગઈ કે ત્યાં ખબર પડી ગઈ કે આ ઘર છોડી દીધું છે, નાનો પત્તો નથી, એટલે એ લોકોએ બધે તાર કરી દીધા સગા સંબંધીમાં કે ભાઈ અહીંથી નીકળી ગઈ છે અને ત્યાં આવી છે, અમને ખબર આપો. એટલે ભગવાન તાર ગયો અમને પિતાશ્રીને ત્યાં કે આ નીકળી ગઈ છે, એટલે એમ થયું હવે તો અહીંયા બીજે ક્યાંય જાય નહીં, આ જાય તો અહીંયા બાપાના ઘરે જ આવશે. એમને પિતાશ્રી મહેસાણા સામે ગયા, મહેસાણા સુધી સામે ગયા, એટલી આવે છે, રાત પડી જશે, સાંજે મહેસાણા સ્ટેશન ઉપર મળી ગયા. પછી કાંઈ એમને મૂંઝવણ ન રહી કે હવે રાતનું શું થશે, પછી ઘરે લઈ ગયેલા. બસ ત્યારથી પછી એમને નક્કી કર્યું કે હવે તમે મારા માટે કોઈ કાંઈ મારું કોઈ ધાર્મિક જીવન ગાળવું છે, એમાં પછી ગુરુદેવનો યોગ મળી ગયો. ભાવના હતી તો જ્ઞાનીનો યોગ મળી ગયો, એ બધું વહેલો આવ્યો એમને. બહુ તીવ્ર ભાવના હતી, એટલે ગુરુદેવ સોનગઢમાં સેટલ થયા, તો પોતે પણ સોનગઢમાં સેટલ થઈ ગયા, એ પછી ક્યાંય બીજે રહ્યા નથી, સોનગઢમાં ભાડે ઘર લઈને રહી ગયેલા. પછી તો આશ્રમ તો પાછળથી બંધાણો, બહેનોનો આશ્રમ જે બહેનો બન્યો છે, શ્રાવિક આશ્રમ છે, ત્યાં તો પોતે ભાડે રહી ગયેલા. કુટુંબ વાળા હોય પણ એમને બહુ દખલ ન કરી, એમને જે કરતા હોય કરવા દે. પણ એ કુદરત એવી વ્યવસ્થા છે, એ જાતની ભાવના હોય તો વાંધો નથી આવતો. લૌકિકનું બહારનું કે મોટાઈનું કોઈ પ્રયોજન હોતું નથી, એ જે પ્રભાવના કાર્યો કરે એમાં કોઈ લોકમાં આબરૂ વધે એ લૌકિક પ્રયોજન હોતું નથી, કારણ કે એ તો કાર્યો કરે એટલે કામ કરે, એને તો જશ પણ મળે, ક્યારેક અપજશ પણ મળે, બે મળે એ તો, પણ એ કાંઈ પ્રયોજન હોતું નથી, જશ મળે કે અપજશ મળે એની સાથે કાંઈ સંબંધ નથી, એ તો પોતાના કામમાં લાગેલા હોય છે. બહારનું કે મોટાઈનું કાંઈ પણ પ્રયોજન હોતું નથી. મારા આત્માને કેમ લાભ થાય તે એક જ પ્રયોજન આત્માર્થીને હોય છે, બસ આ પાત્રતાનું સ્વરૂપ છે. શ્રી જિનેન્દ્રદેવ જેમણે સાધના પ્રગટ કરી છે એવા ઉપકારી શ્રી ગુરુ અને શાસ્ત્ર તેની કેમ પ્રભાવના થાય તેવી તેને પ્રીતિ હોય છે, એ કામ બધા પ્રેમથી કરે છે, એ પ્રીતિથી કરે છે. કેમ કે પોતાનું આત્મકલ્યાણ પણ એ કોઈ પ્રભાવના યોગમાં જ થયેલો છે, એટલે બીજા પણ અનેક જીવોને પ્રભાવના યોગની અંદર આત્મકલ્યાણ થવાનો તક સાંપડે છે એ વાતની સમજણ પોતાને હોય છે, એટલે એવું કામ એ પોતે પ્રીતિથી કરે છે. જેમણે આત્માનો માર્ગ બતાવ્યો તે માર્ગની પ્રાપ્તિ માટે માર્ગદર્શન આપ્યું અને જેનો પરમ ઉપકાર છે તેમની કેમ પ્રભાવના થાય તેવો હેતુ પાત્રો શિષ્ય ને હોય છે,
એમના લોકલ ગુરુ હોય એ ભાવના ગુરુ પણ કરે છે, પોતાને લાભ થયો છે તો એ વધારે વધારે એમની ભાવના કેમ થાય તે માટે પોતે પણ આટલો વિચાર રાખે છે. મને માર્ગ બતાવ્યો,
મને એમના પ્રત્યે માર્ગદર્શન મળ્યું અને મારા ઉપર એમનો ઘણો ઉપકાર છે. ઉપકારની સામે શું થાય?
એ જે એમની મારી ભાવનાની પ્રવૃત્તિ છે એમાં પોતે પણ સમર્પણ કરીને મનમથનથી મનમથન કાયાથી સમર્પણ કરીએ અને પોતે પણ એ ભાવનામાં જોડાય છે, ખૂબ એને મૃત્યુ હોય છે અને એમાં આત્મ કલ્યાણ મુખ્ય રાખીને પોતાના કલ્યાણને ખૂબ બેસીને નહીં.
બીજો કોઈ અન્ય હેતુ તેનો હોતો નથી, આ પાત્ર જીવનું લક્ષણ છે.
પાત્રતામાં મુખ્ય ચાવી આપી દીધું, આત્મ કલ્યાણનું મુખ્ય તમારું પ્રયોજન છે એ છૂટું ગૌણ થઈ ગયું બસ, બાકી બધું બધું ગૌણ છે
એની પાસે, બીજું બધું ગૌણ છે. બીજો સેકન્ડ પ્રાયોરિટી દેવગુરુ શાસ્ત્ર ધર્મની પ્રભાવના બસ, પોતાનું આત્મકલ્યાણ એ થતાં એ સાધતા બીજા જીવોનું પણ કાંઈ આત્મકલ્યાણ થાય તો જેટલું થાય થઈ શકે એટલું કરી છૂટું બસ.
બસ 45 છે.